సో విషయ చాలా సెట్ చేశారు. వినయ్ తత్వ సేనా సందర్భమా చాలా అభ్యంత తప్ અત્યારે વિનયની વિચારણા તપના સંદર્ભમાં કરે છે અને એ તપનો પ્રકાર બાહ્ય નથી પણ અભ્યંતર છે. અને તપ છે એ જીવને નિર્જરાનું કારણ છે. તો એ સંદર્ભમાં આ વિનય નામનું જે તત્વ છે, અહીંયા વિનય એ તત્વ છે એટલે માત્ર કોઈ વ્યવહારિક ઉપચારમાં નહીં પડવાનો, પણ વિનય એક તત્વ છે અને વિનયને અહીંયા તપ કહ્યું છે. એ સંદર્ભમાં શું વિચાર્યું છે? અહમ ભાવનો જેટલા પ્રમાણમાં લય થાય તેટલા પ્રમાણમાં વિનય જાગે. અહમ ભાવથી રહિત નહીં સ્વધર્મ સમજે. વિનય જ્યારે પણ અંદર ઉત્પન્ન થાય, વિનય ભાવ તપના રૂપમાં, તો જ્યારે જ્યારે થાય ત્યારે અહમનો લય થાય, અહમ ભાવનું વિસર્જન થાય. સ્વચ્છંદ મંદ પડે તો વિજય થાય, વિનય થાય, એ તો એટલે કે જીવને પોતાના હુંપણાનું જ્યાં સુધી અભિમાન ચાલુ રહે ત્યાં સુધી એનામાં વિનય ભાવ ના આવે. એક એક વસ્તુને જરા બરોબર જો પકડીએ તો તત્વ સમજાય, અને એવો તપ આભ્યંતર તપ છે એટલે અનેક પ્રકારે અહીંયા એ વાત મૂકી છે. તો સર્વપ્રથમ તો 466ની ગાથામાં એ વિનયશીલ વ્યક્તિનો વ્યવહારનું સ્વરૂપ શું, આવો કોઈના પ્રત્યે બહુમાન, કોઈના પ્રત્યે આદર, કોઈના પ્રત્યે ભક્તિ આજે આવે છે. આખા જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ જેણે વેદી નથી તે ગુરુ થઈ શકે? તો અહીંયા આદર કેટલો છે કે ગુરુ અને વડીલ, ગુરુ અને તો એ આવે તો એમની સેવા શુશ્રૂષા એમાં વાત મૂકી છે. ભાઈ ઊભા થવું, હાથ જોડવું, ઊંચા આસને બેસાડવા, ભાવપૂર્વક એમની સેવા ભક્તિ શુશ્રૂષા કરવી, આ એમનો એક વિનયનો આચાર કહેવાય છે. તપને એનો આચાર, વિનય એ તપ છે. તો આ તપનો આચાર શું? આ તપનો આચાર એ છે કે એને આ પ્રકારનું જે આપણે ચાર ભાવનામાં, મંગલ ભાવનામાં પહેલી મૈત્રી અને બીજી પ્રમોદ ભાવ, પ્રમોદ ભાવ શું? ગુરુજન અને ગુણીજન પ્રત્યે પ્રમોદ ભાવ મુજબ ઉર્મા. આ પ્રમોદ ભાવ છે બીજી અત્યંત અત્યધિક મંગલ ભાવના. આ ભાવ તપ છે, અભ્યંતર છે. તો એ વાત બહુ સરસ રીતે મૂકી છે કે કોઈના પ્રત્યે બહુમાન, કોઈના પ્રત્યે આદર, કોઈના પ્રત્યે ભક્તિ એ પ્રમોદ ભાવના છે બીજી. અને એ પ્રમોદ ભાવના કોઈના ગુણ જોઈને, કોઈની આત્મિક શક્તિ જોઈને, કોઈનું આત્મ સ્વરૂપ જોઈએ, એનામાં રહેલું એનું કોઈ, કોઈને બહારની ડિગ્રી મેળવી છે, કોઈ સારું આભૂષણ પહેર્યું છે, કોઈ સારા વસ્ત્રો પહેર્યા છે માટે એનું માન નથી. એ એવું છે કે તમે તો સ્ટેટમેન્ટ કરી દીધું, પણ એવાને જ લાગતા જોવા મળે છે. બહારનો વૈભવ, બહારનો પ્રભાવ એ જોઈને નમનારા કેટલા છે, મોટો ભાઈ. અને કોઈ એનો આંતરિક ગુણ વૈભવ, આંતરિક એની સમૃદ્ધિ, દશાની સમૃદ્ધિ, આત્મદશાની, આત્મતત્વની એમની સમજણ, એવું સ્વીકાર કરીને ભલે એને કોઈ એની સાથે ન હોય, અને ભાવ આવે કે ના આના પ્રત્યે એને ભાવ આવે છે, તો એ ભાવ કેના પ્રત્યે આવે છે? કોઈ પૌદ્ગલિક વૈભવ ઉપર નથી આવતો, એને પોતાના આત્માના ગુણોનું ત્યાં વેદન થાય છે. કે ભલે ગમે તેવો, ભલે કોઈનો બોલે, પણ સુઈને દર્શાય છે. આ તપ છે, અભ્યંતર છે. એ અભ્યંતર તપમાં પ્રમોદ ભાવ હોય તો જ થાય, અને પ્રમોદ ભાવ ગુણ આધારિત છે, બાહ્ય વૈભવ આધારિત નથી. ભૂલ ન કરવી, ચાર ભાવનામાં પણ ભૂલ ન કરવી. પ્રમોદ ભાવ એટલે કોઈના ગુણો જોઈને રોમાંચિત થવું, હર્ષિત થવું, અનુમોદના કરવી, પ્રમોદ ભાવ કરવો. પણ શેનો કરવો? એનું મોટું મકાન જોઈ લો કરવો, તારા જેવો બંગલો કોઈનો નહીં, તારા જેવી ગાડી કોઈની નહીં, તારા જેવું રૂપ કોઈનું નહીં. પ્રમોદ ભાવને સંબંધ છે આભ્યંતર ગુણ સમૃદ્ધિ સાથે, નહીં તો ભાવના પણ ન સમજાય. અને આવો વિનયાન્વિત હોય, ચારે બાજુ નમન જ કરતો હોય, તો પેલું કે છે, નમન નમન મે ખેર બહોત નમે નાદા, લાલચું બહુ નમે, લડી લડીને નમસ્કાર કરે અને બધા જુએ એવી રીતે કરે ત્યારે કરે. અમધો ગુરુ નો પણ કહેવાય, જોવા મળે છે ને બધું. દ્રષ્ટિ ખુલ્લી હોય તો બધું પકડાયો, આ કાંઈ છૂપું રહેતું. એને લાગે ચારે બાજુ છે તો પછી એના ભાવમાં ફેર પડી જાય છે. આપણે એની ચિંતા નથી કરવાની, આપણે તો આ ગુણ સમજવો છે. પ્રભુ અમારામાં વિનય ગુણ આવવો જોઈએ, અને અમારે વિનયનું તપ કરવું છે. આ તપ કેવી રીતે થાય? આ તપ કરવામાં કયા પછખાણ લેવા? આ તપનો વિધિ શું? તો પેલું જે તપનો આચાર, કે સાચા કોઈ એવા ગુરુજન જ્ઞાનીજન આવે તો તે સમયે તારો આચાર એ છે કે તું એનું બહુમાન, આ તારો આચાર. અને પછી કહ્યું કે પાંચેય પ્રકારના વિનય, પંચાચાર છે ધર્મનું સ્વરૂપ, પાંચ આચાર છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય. વિ એટલે વ્યવહાર. એ બધાની અંદર એનો વિનય તપ જ્યારે હોય ત્યારે એ જીવ મોક્ષ માર્ગમાં જાય. જ્ઞાનનો વિનય કરે પછીની ગાથાની સાથે, કે એકના અપમાનમાં બધાનો અપમાન અને એકની પૂજામાં. હવે ઘણાને જ્ઞાનનો વૈભવ વિનય કરે બસ, એનો વિનય હોય, પણ એકાંગી એ બહુ જ્ઞાની છે, પણ દર્શન જ નથી એને. એનું શું? તત્વની સાચી સમજ જ નથી. એટલે હમણાં વાત કરીને પંડિત આવી ગઈ તો ઘણા શબ્દથી બહુ પ્રભાવિત થાય, વાણીથી બહુ પ્રભાવિત થાય, પણ એમાંથી તત્વ મળ્યું કે નહીં? તો એ તત્વ જે છે અહીંયા દર્શન વિનય, જ્ઞાન વિનય, ચારિત્ર વિનય, તપ વિનય, એ ઔપચારિક વિનય. કારણ કે મોક્ષના જે કારણો છે, પંચમ ગતિમાં મોક્ષમાં લઈ જાય, એમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ અભેદ છે. જ્યારે વર્તે તે આત્મારૂપ, જીન માર્ગ તે પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ, અભેદ છે. સમ્યક દર્શન જુદું, જ્ઞાન જુદું, ચારિત્ર જુદું. કોઈ ચારિત્રમાં બહુ જ કઠિન છે, કઠોર છે, ઘણા ઉગ્ર છે, ઘણા વૈરાગવાન દેખાય છે, પણ જ્ઞાન એ નથી ને દર્શન એ નથી. અને જે જીવ આની અંદર, તો તમે હઠ યોગીનો કોઈ દી છડો નહીં છોડો. સામાન્ય ભીખ માંગવા આવ્યો એ આવું તો કરી શકે. ઉભો રહીએ તમારા ઘરની સામે ચાર કલાક સુધી એક પગે તડકામાં કે હો રૂપિયા નહીં દે ત્યાં સુધી તારું આંગણું નહીં છોડું. તમને એમ થાય કે આનું ચારિત્ર કેટલું ઊંચું છે, કેટલો ભૂખ્યો ઉભો છે. છ છ મહિનાનો ઉપવાસ કરે, મૌન ધારણ કરે, અનેક પ્રકારનો આવો હઠ યોગની વિધિઓ છે. પણ જ્ઞાન અને દર્શનનો અભાવ છે. મોક્ષના કારણમાં મૂળ માર્ગ જે જીનેશ્વરનો છે એમાં કૃપાળુ દેવે જે વાત મૂકી છે કે ત્રણેયની અભેદતા અને એકતા કોઈ દી ભૂલાવી જોઈએ. સમયનો કાલખંડ રહે, પરંતુ જ્યારે એકત્વ થાય તો જ મુક્તિ થાય, નહીં તો ન થાય. તો નહીં તો ના. ત્રણેય હોય પણ જ્ઞાન થતા પૂર્વના અજ્ઞાન જનિત કર્મો નાશ પામતા અને એ ભોગવ્યા વિના નિવૃત્ત થતા. તો બાકીની દ્રષ્ટિએ ગમે તેટલો છે પણ ચારિત્રની ઉણાઈ છે, પૂર્વ કર્મનો અવરોધ અને અંતરાય હજુ બાકી છે. તો પૂર્ણ જ્ઞાન થવા છતાં પણ મોક્ષ થઈ શકતો, ચારિત્ર તેટલે અંશે ઊણું છે. હવે આ બધી જ વસ્તુ સમજવી હોય તો જ્યાં સુધી અનેકાંત અને સ્યાદવાદની દ્રષ્ટિ, તત્વની દ્રષ્ટિ ન પકડાય ત્યાં સુધી એકમાં આપણે ચાલ્યા જાય. કોઈના જ્ઞાન ગુણ ઉપર પ્રગટ જે વ્યક્ત છે એના ઉપર ચાલીએ, કોઈના તપ ઉપર ચાલીએ, આપણને ખબર ન પડે અને એને કારણે બીજાની અવહેલના કરીએ, અવજ્ઞા કરીએ, કમ્પેરિઝન કરીએ, તુલના કરીએ કે આ મોટો ના નાનો. આપણો માપદંડ આપણો બહુ તપ કરે છે એટલે એ મોટો, આ કાંઈ નથી કરતો એટલે એનામાં કાંઈ ઠેકાણું નથી. નક્કી આપણે કરવાનું બધું. જ્ઞાની કહે છે એકના અપમાનમાં બધા અને એકની પૂજામાં સર્વની પૂજા છે. એક સાચો વિતરાગ ઓળખાય તો અનંતા વિતરાગની ત્યાં. જૈન દર્શનનો મંત્ર આ તત્વની વાત આવે છે. નમો અરિહંતાણ. અમારે કોઈ એક વ્યક્તિ અરિહંત દશા પ્રાપ્ત કરી છે એનું મહત્વ નથી. જે કોઈ આત્માઓ આ પદમાં સ્થિત છે, આ દશા જેણે સાધ્ય કરેલ છે, આવા તમામ અરિહંતોને અમારા નમસ્કાર છે. આ અમારો વિનય છે. અમારો વિનય એક અમારા ગુરુ પૂરતો મર્યાદિત નથી. આ દ્રષ્ટિરાજ છે. અમને તો આ દશામાં રહેલા તમામ જીવો જે પ્રગટ હોય કે અપ્રગટ હોય, વ્યક્ત હોય કે અવ્યક્ત હોય, પણ આ દશામાં જે મારો ગુરુ છે એ દશામાં રહેલા તમામ લોકોને મારા આ મારું તપ છે. આવી દશા જેણે જેણે પ્રાપ્ત કરી છે તે ધન્ય છે. એટલે અરિહંતના નમસ્કારમાં કોઈ એક આટલા 24 તીર્થંકરો છે છતાં કોઈના પ્રત્યેનો ભેદ નથી કે પક્ષપાત નથી. જ્ઞાનીઓ વચ્ચે ભેદ નથી કે એના નામ વગેરે દ્રવ્ય સ્વરૂપ વિશે કોઈ પક્ષપાત નથી. નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોયે સર્વસામ. તો કોને અમે કહેશું આચાર્ય? તો કે 36 ગુણોના ધારક છે અમારા આચાર્ય છે, 27 ગુણોના ઉપાસક છે અમારા ઉપાધ્યાય છે, અને 27 ગુણો જે પાલન કરે છે, મૂળ ગુણનું પાલન, એ અમારા સાધુ છે. એમાં કોઈ XYZની વાત નથી, કોઈ ABCની વાત નથી, કોઈ પંથ વિશેષ, વ્યક્તિ વિશેષ, નામ વિશેષ, સંપ્રદાય વિશેષ કોઈ વાત નથી. એટલે આવો વિનય, પાંચેય પ્રકારનો વિનય, અને કોઈ એક પ્રત્યેનો કોઈ પક્ષપાત પણ નથી અને કોઈની અવજ્ઞા પણ નથી, ભેદ પણ નથી. શુદ્ધ દર્શન, શુદ્ધ સંકેત, જેમાં ભેદનો પક્ષ, જેને શુદ્ધ સંકેત થાય એને આત્મતત્વની અંદર એ આત્મ સ્વરૂપ ગમે તે રીતે પ્રગટમાન હોય, આ લિંગમાં કે આ લિંગમાં, જાતિ વેશનો ભેદ નહીં, આ ભેદ છે. આપણા મનની અંદર ગ્રંથિઓ બંધાયેલી છે અને ગ્રંથિઓ એવી બંધાઈ છે કે આપણે કોઈ પણ પદ નક્કી કરીએ એની સાથે એનો બાહ્ય વેશ અને પરિવેશ પણ નક્કી કરી લઈએ છીએ. વિતરાગ કોઈ પણ અવસ્થામાં હોય, વૈરાગ્ય કોઈ પણ અવસ્થામાં હોય, કોઈ પણ લિંગમાં, કોઈ પણ જાતિમાં, એમાં ભેદ, વિતરાગીની જાત એક જ છે. આ બધું સૂક્ષ્મતાએ વિચાર કરીને જેના જીવનની અંદર સર્વ પ્રત્યે આવો ભક્તિભાવ હોય, ગુણવાન પ્રત્યે પ્રમોદ ભાવ પેલા આત્મગુણ, બસ આના જીવનમાં વિનય નામનું તપ અહીંયા જાગૃત છે. આવા વિનયના ત્રણ મહત્વ આપે છે. આવો વિનય ધર્મનું, ધર્મનું મૂળ છે. આવો વિનય મોક્ષનું દ્વાર છે. અને આવા વિનયથી જ વિદ્યા ફળદાયી થાય છે. સમજીએ, મૂળ કોને કહેવાય? જે ફૂલે ફાલે, જેની ફલસ્મૃતિ મળે, અધિષ્ઠાન છે. અધિષ્ઠાન નબળું હોય, મૂળિયા નબળા હોય જેના, જે ઝાડ જમીનથી ખસી ગયું છે, જે મકાન પાયાથી ખસી ગયું છે, જે વાહન એની ધરીથી ખસી ગયું છે, એ ટકી શકશે? ફૂલી શકશે નહીં, જીવી શકશે નહીં, ગમે ત્યારે અકસ્માત સંભવ છે. કેમ કે ધરી ઉપર એનું અધિષ્ઠાન છે, મૂળ ઉપર એનું જીવન છે, પાયા ઉપર એ ઇમારત ટકી રહી. તો વિનય ધર્મનું મૂળ છે. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વથી જ. અશુદ્ધ ભાવ, આ પાંચે પ્રકારના તપ જે વિનયના છે એના તરફ મારો શુદ્ધ ભાવ ન હોય, અને સર્વતુ જ, આ તું તા બધે સર્વત્ર છે, કોઈ ભેદ પક્ષ મને એમાં નથી, તો એનું મૂળ છે. આવો જીવ ચારિત્રવાન બની શકે. વિનય ન હોય તો ધર્મનું મૂળથી એનું મૂળ જ નથી, એ ટકી શકશે નહીં. એટલે એના ગમે તેટલા ધર્મના વ્યવહારો આચારો, પણ એને ધર્મની ધરતી સાથે જોડી શકશે નહીં. એ મૂળ વિનાનું વૃક્ષ રહેશે. એ દેખાય લીલું છમ, પણ એનું ભવિષ્ય નથી, કેમ કે એમાં વૃદ્ધિ નથી, વિકાસ નથી. એ ઝાડનું દિન પ્રતિદિન શું થાય? એ ઝાડ કેના તરફ જાય? નાશ તરફ, ક્ષય તરફ જાય, ક્ષીણતા તરફ જાય, કારણ કે મૂળથી ઉખડી ગયું છે. કોઈ પણ પાંદડાને, કોઈ પણ ફૂલને એના મૂળથી ખસેડી લે, પછી એના વિકાસની અપેક્ષા રાખી શકાય? એ ડાળી મૂળથી ખેંચી લીધી, પછી હવે એમાં ફળ બેસશે, ફૂલ બેસશે? નહીં બેસશે. તો વિનય છે એ ધર્મનું મૂળ છે. જો વિનય ખતમ થઈ ગયો તો આપણે મૂળમાંથી ઉખડી ગયા, અને પછી બધો જ આપણું ચાલે, બધું આરાધના, પણ બધી પાયા વિના. રત્નાકર 25માં આવે છે, પાયા વિનાના ઘરે. પાયો નથી મારી પાસે. વિનય ધર્મનું મૂળ છે, આત્મધર્મ. વિનયો મૂલ્લો ધમ્મો, ભગવાન મહાવીરે ઉત્તરાધ્યન સૂત્રની અંદર છેલ્લી દેશના 16 પ્રહરની આપી અને એમાં 32 અધ્યયન ગીતાર્થ જ્ઞાની ભગવંતોએ એની સંકલના કરી. એમાં પહેલું અધ્યયન કે પાયો આ છે 31 પછી વાંચજે. આ વિનયને આપણે જે સમજીએ છીએ બાહ્ય વ્યવહાર, એ વિનય નથી. વિનય એ જીવનો આંતરિક ભાવ છે અને તત્વ પ્રત્યેનો તત્વ પ્રત્યે, અને એ ભાવ છે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, આ બધાનું સંકલિત છે. કોઈની અવજ્ઞા નથી, કોઈના પ્રત્યેનો પક્ષપાત નથી, ક્યાંય ભેદભાવ નથી. સામાન્ય લોક વ્યવહારમાં જે વિનય છે એ વિનય તત્વ પરમાર્થની અંદર એ નથી. આપણે ત્યાં લૌકિક આદર, લૌકિક માન જાળવવું એ વિનયનું સ્વરૂપ છે. એટલે એમાં ભેદ આવવાના. એમાં લોક સંજ્ઞા એનો આધાર છે. આખો વ્યવહાર છે એનો આધાર લોક સંજ્ઞા છે, કે પાડોશી આવ્યા ને વેવાણ આવ્યા. આપણા વિનયના વ્યવહારમાં હાથી ઘોડા ન ફેર. આપણે જાય તો પાણી પૂછવું જ પૂછે, અને ઓલાને ન પીવો હોય તો ચા ને દૂધ પાય. મારા આમ હલશે જ નહીં. આ બધું એવું જવા દે, બધું ક્ષુલ્લક વાતો છે, ક્ષુદ્ર છે, પણ સાંસારિક જીવનની વાત છે. અને આમાં જોડવી નહીં. મુશ્કેલી આપણી થાય છે કે જ્યારે ધર્મ સમજવા બેસીએ છીએ ને ત્યારે ઓલું સાંસારિક સંસ્કારો છે ને બધા એ આમાં જોડીએ. આપણે જ્યારે અહીંયા વિવેકની વાત કરીએ એટલે આનામાં તો વિવેક નથી. કાં હું આવ્યો તો મને એને આવો એમ ન કીધું. આ વિવેક નથી. પરમાર્થની અંદર વિવેક એ આખું ભેદ જ્ઞાનની અવસ્થા છે. સત અને અસત, હિત અને અહિત, શાશ્વત અને ક્ષણભંગુર, ઉચિત અને અનુચિત, આત્મ અને અનાત્મ, જડ અને ચેતન, જડ અને પૂતગલ, પૂતગલની સાથે ચેતન, આ બધાની વચ્ચે વસ્તુના સ્વભાવ જુદા, સ્વરૂપ જુદા, અસ્તિત્વ જુદા, એનો વચ્ચેનું એને ભેદ જ્ઞાન છે. ત્યાં ભેદ જરૂરી છે વિવેકમાં, અને વિનયમાં અભેદ જરૂરી છે. વિનયથી એને મુમુક્ષુની પાત્રતા ઓળખાય, એને પડઘો પડે છે વિનય, કે આવેલો છે એ માત્ર ઔપચારિક રીતે નથી આવ્યો. સાચો સાધુ હોય તો તમે જેને નમસ્કાર કરો ને અથવા ખમાસણા દે ખબર પડી જાય કે વ્યવહારીઓ છે કે જિજ્ઞાસુ છે. અને જેવો એને ખ્યાલ આવે જિજ્ઞાસુ છે તો એનો આખો ભાવ પલટાય. એ સત્સંગનું ફળ તો કોઈ ઓર હોય છે. વિનય ધર્મનું મૂળ છે. વિનય આત્મા જ ચારિત્રવાન બને છે. વિનય રહિતને ધર્મ ક્યાંથી, અને તેને તપ પણ ક્યાંથી. બીજી અપેક્ષા કીધી છે વિનય મોક્ષનું દ્વાર. દ્વારનું કામ શું? પ્રવેશ. દ્વાર બંધ હોય તો પ્રવેશ. પ્રવેશ કરવો હોય કોઈ પણ જગ્યાએ તો દ્વારથી, દિવાલથી. સ્વચ્છંદ છે એ દિવાલ છે, અહંકાર છે એ દિવાલ છે, અને વિનય છે એ દ્વાર છે. વિનયથી તમે દ્વારમાં, એટલે જે જગ્યાએ તમારે જવું છે એમાં પ્રવેશ કરી શકો છો. હમણાં જે વાત કરી ને કે વિનયથી સત્પુરુષોના અંતઃકરણમાં પણ પ્રવેશ થાય છે, સાચો વિનય, તો પછી એની અંદર રહેલા રહસ્યો બધા એ વિનય આત્માને પ્રાપ્ત થાય. ખ્યાલ આવે છે, પ્રક્રિયા પકડાય છે કે વિનય આત્મા જ્યારે કોઈ સાધુ સંત સત્પુરુષ પાસે જાય, જ્ઞાની પાસે જાય, એના વિનયથી એમાં એનો પ્રવેશ કરી જાય છે એના અંતકરણમાં, અને પછી એનું જે આત્મતત્વ ઉઘડે છે અને એને જે મળે છે એ કોઈ અલગ કહે છે, એની કોઈ તુલના ન થઈ શકે. જ્ઞાની પાસેથી તમને કોઈ બીજું મોટું ભંડોળ નથી મળતો, દ્રષ્ટિ મળે છે. એ દ્રષ્ટિ એવી મળે છે કે જીવ ક્યાંય સંસારમાં કર્મથી લેપાતો, એને ટેકનિક જેને કહે ને ટેકનિક, યુક્તિ, જ્ઞાનીઓ યુક્તિ આપે, આગમ તત્વજ્ઞાન આપે, પણ આ તત્વજ્ઞાનને આચરીને એની સિદ્ધિ કેવી રીતે કરવી એની યુક્તિ કોણ આપે? જ્ઞાની. શાસ્ત્રોને સમજવાની યુક્તિ કોણ આપે? જ્ઞાની. તો તત્વને પામવાના ત્રણ માર્ગ, આગમ, યુક્તિ અને અનુભૂતિ. અનુભૂતિ કોણ કરી શકે? જેની પાસે યુક્તિ હોય તે. યુક્તિ નથી તો આ આગમ ઉપકારી થતું નથી, કેમ કે આગમ વડે અંતર પ્રવેશ મોક્ષમાં થતો. કૃપાળુ દેવે કહ્યું કે અમે તીર્થંકરના હૃદયની વાત જાણીએ છીએ. તમે એના હૃદયમાં પ્રવેશ કરી ગયા,
એટલા વિનય હોય તો થઈ જ જાય.
અને પછી એનો વિનય તીર્થંકર પરમાત્માનો, એક એક વાતમાં ક્યાંય પોતાની વાત નહીં. તીર્થંકર સર્વજ્ઞાની અને જ્ઞાનીથી જ વાત બધી. એ સિવાય ક્યાંય વ્યક્તિગત પોતાનું અહમ સ્થાપિત કરવું નહીં, પોતાની મહત્તા સ્થાપિત કરવી નહીં, પોતાનો પ્રભાવ સ્થાપિત કરવો નહીં. જ્ઞાનીના પ્રભાવમાં જ પોતાનું બધું આવી જાય છે. હું તો માત્ર એનો પડછાયો છું, એમાં સમાઈ જાઉં, મારો જુદો ન હોય પડછાયો. લે એનો ફોટો, લે મારો ફોટો, એમ એમાં તમે નથી. જુદી વાત છે, જવા દો. વિનય પ્રવેશ વાત છે, જો આ પકડાય. વિનયથી સંયમ તપ કે જ્ઞાન સાંપડે છે. ગુરુ અને સકળ સંઘની આરાધના વિનય વડે થાય છે. આ વિનયનું મહત્વ કેટલું હશે કે તીર્થંકર જ્યારે સમવસણમાં દેશના દેવા બેસે ત્યારે નમો સિદ્ધેભ્ય નમઃ, તમામ સિદ્ધોને નમસ્કાર. અને એ તીર્થંકરને ખબર છે કે 15 ભેદે સિદ્ધ થાય. હવે એને કયા બાકા તરાયકા હોય? આ જૈન માર્ગ થી ગયા ને, બીજા થી ગયા ને, સ્વલિંગ થી ગયા ને, પરલિંગ થી ગયા ને, આવા એક એક બાદ રાખ્યા હોય. વિચાર તો કરી, વિશાળતા ક્યાં છે, ઉદાત્તતા ક્યાં છે, વિસર્જન ક્યાં છે અહમનું. અને વિનયાન્વિત થઈ, કયા પત્રમાં કહ્યું છે આત્મા વિનયવાદથી વિનયાન્વિત થઈને સત્પુરુષના ચરણમાં પડે તો મોક્ષ એને સહજ સાધ્ય છે. વિનય થઈ, આ વિનયનું દ્વાર છે. સત્પુરુષના અંતકરણમાં પ્રવેશ કર્યા સિવાય એ તત્વ ઉપલબ્ધ થાય. આપણે કોઈની સાથે મળીએ તો આપણો સંબંધ ગમે તેટલો પણ બાહ્ય સંબંધ હોય એ બાહ્ય જ રહે. અને ગુરુ ને શિષ્ય, જ્ઞાની ને ભક્ત, એના સંબંધો આંતરિક, અંતરંગના, એ બાહ્ય નો હોય. એટલે એના પ્રવેશ દ્વારમાં, કેમ કે સત્પુરુષ એ વિદ્યમાન મોક્ષ છે, એમાં એનો પ્રવેશ થઈ જાય છે. તો બહુ અદ્ભુત વાતો સમજવી પડે કે વિનય મોક્ષનું દ્વાર છે. અને જ્યાં સુધી વિનય વડે આખા સંઘની, ગુરુઓની, ગુરુઓમાં પણ એટલો ભાવ આવે કે કોઈ એક ગુરુ હોતો નથી, ગુરુ તત્વ છે અને ગુરુ તત્વ એ પરંપરા છે. પરાત્પર ગુરુવે નમ પરંપરાચાર્ય, ગુરુવે નમ પરમ ગુરુવે નમ પ્રત્યક્ષ ગુરુવે નમો નમ. આ બધી જ એની પરંપરામાં પ્રત્યક્ષ છે એ નમો નમ છે, પણ આખી પરંપરાથી એ પ્રત્યક્ષ કોનો છે? પરંપરા. એ દ્રષ્ટિકોણ જો ન આવે અને એકમાં રોકાઈ ગયો તો એણે દ્વાર બંધ કર્યું અને બારી ખુલી રાખી. પછી બારીમાં હતી ગ્રીલ, એટલે બારીમાંથી પ્રવેશ તો બારણાને ગ્રીલ ન હોય, પકડાય છે. તો કે છે મોક્ષનો દ્વાર છે આ વિનય જોઈએ, અને એ વિનયથી સકળ શબ્દ મૂક્યો છે ગુરુઓને. સકળ બધાની આરાધના કરવી હોય તો વિનય, અને જ્યારે જ્યારે ક્ષમાપના થાય પ્રતિક્રમણની દશા હોય ત્યારે સકળ સંઘને ઈચ્છા. ભગવાનના માર્ગે ચાલતા આરાધકો સાધકો આ તમામને મિચ્છામી દુક્કડમ, એટલો સરસ ભાવ. વિનય મોક્ષનું દ્વાર, અને હવે વિનયપૂર્વક મેળવેલી વિદ્યા. કેમ કે વિનય વગર વિદ્યા સફળ ન થાય. વિનય વગર વિદ્યા સફળ ન થાય. વિદ્યા મળે ખરી, પરિણામ ન પામે. શિક્ષા પાઠ 32. વાત તો બહુ નાની મૂકી છે, દ્રષ્ટાંત મૂક્યું છે, અને દ્રષ્ટાંતમાં આપણે બહુ એની ઓલામાં નથી જઈએ. ચોર છે, રાજાના મહેલની અંદર અંબાની ચોરી કરે છે, અભયકુમારને કહે છે, પકડે છે. એટલે કે તે કેવી રીતે કર્યું? તો કે મારી પાસે વિદ્યા છે, હું દૂર ઊભો હોઉં તો પણ આંબાને લઈને કેરી લઈ લઉં છું. એટલે હવે એને થયું કે આ વિદ્યા શીખવી જોઈએ, કાં આને સજા કરો ને કાં વિદ્યા શીખડાવે રાજા. અભયકુમાર કે હમણાં એમ લાવું કે આ વિદ્યા તું રાજાને શીખડા, શ્રેણીક રાજાને, તો તને માફી આપી. બોલો તો કરગરતો થરથરતો એ શીખવા શીખડાવવા આવે છે, પણ શ્રેણીક સિંહાસને બેઠા છે અને ઓલાને ઊભો રાખ્યો છે વિદ્યા શીખવા. ઓલો મંત્ર એકવાર બીજી વાર ત્રીજી વાર કે, પણ કાંઈ શ્રેણીકને એ વિદ્યા સફળ થતી નથી. તો ત્યાં કહે છે અભયકુમાર કે પ્રભુ આમ ન થાય, તમે સામે ઊભા રહ્યો અને આને સિંહાસને બેસાડો. કૃપાળુદેવ લખ્યું છે કે આ વાત માત્ર બોધ લેવા માટે છે, એક ચંડાણનો પણ વિનય કર્યા વગર શ્રેણીક જેવા રાજાને વિદ્યા સિદ્ધ ન થઈ તો તેમાંથી તત્વ એ ગ્રહણ કરવાનું છે કે સદવિદ્યાને સાધ્ય કરવા વિનય કરવો. આત્મવિદ્યા પામવા નિર્ગ્રંથ ગુરુનો જો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય? કોનો વિનય? નિર્ગ્રંથ ગુરુ વિનય કોનો કરવો એ તો સમજવો પાછો, વેવાઈનો નહીં, બોસનો નહીં, વ્યવહારિક એકે સંબંધ અહીંયા આવતા નથી. વિનય એ ઉત્તમ રસીકરણ છે. આ તમે કીધું જેની પાસે જેવું પ્રસન્ન થઈ જાય તમારો વિનય ભાવ હોય તો બધું આપી દે. એટલે ગુરુની સેવા કરતા શિષ્યો કેવી સેવા કરતા? ગુરુ ખોડામાં માથું રાખીને સુઈ જાય અને આખો ભમરો આવીને વિંધી નાખે સાથ, તો પણ ઉદાલક અને આરુણી પાડાની બાંધે સુધી ખેતરની અંદર સુઈ આખી રાત, પણ ક્યાંય ગુરુના આશ્રમને નુકસાન ના થાય. આ વાત તો બધી એવી રીતે અદભુત, પણ વશીકરણ છે. આના ઉપર કેટલો પ્રેમ આવે શિષ્ય ગુરુને, અને પ્રેમ આવે તેની પાસે પૈસા તો છે નહીં તો નિર્ગણ છે, શું આપે? ગુરુ પ્રસન્ન થાય તો શું આપે? મુક્તિ. એની પાસે એક જ સામર્થ્ય છે, સંસારથી મુક્ત કેમ થવું, અને એની યુક્તિ આપી દે. મુક્તિની યુક્તિ આપી દે કે જો તું આમ કરતો હતો ને હવે આમ કર. આજ સુધી ઊંધે માથે બધું કરતો હતો પણ ક્યાંય કાંઈ પાટો ખાતો મેળ બાજતો નથી. ગુરુનું વિનય વશીકરણ છે. ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહીને વર્ણવ્યો છે. આ આપણી વિનય વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે. હા, આત્મસિદ્ધિની ગાથામાં આવે. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્ત પણ. આ વિનય શબ્દ હજી પકડાતો નથી આ પંડિતોને, અને હજુ એના પ્રવચનોની અંદર ટીકા 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 કર્યા જ કરે. વંદક વંદન ભાવ ન હોય કેવડી થયા પછી, પણ આ વંદક વંદન ભાવ બાહ્ય આચાર નથી, આ એની અંદરની અંદર રહેલો ભાવ છે. એટલે એ પોતે એ પરમાત્મા પદ પ્રાપ્ત થાય તો પણ વિનય ન ચૂકે. એટલે એને અનંત આવા જ્ઞાનીઓ પ્રત્યેનો જે વિનય છે કે આખરે આ જ્યોત મારી પ્રગટી છે, એ કોઈ પ્રગટતી જ્યોતમાંથી જ પ્રગટી છે. કઈ છે એ મને ખબર નથી, પણ જ્ઞાનની જ્યોતમાંથી જ આ પરંપરા છે. માટે પરાત્પર અને પરંપરાચાર્ય એ વિનય ચૂકે નહીં, ભગવાન થાય તો પણ એ આત્માની અંદર એવા જે જે કંઈ પૂર્વે કોણે કોણે આ આત્મા ઉપર ઉપકાર કર્યા છે ક્યાં ખબર છે? આપણને તો બહુ તો છેલ્લો ગુરુ દેખાઈ ગયો જેણે આપણને કંઠી બાંધી દીધી, જેની પાસેથી આપણે માળા લઈ લીધી, આપી દીધી એને. આપણે તો છેલ્લો ગુરુ જોયો. અરે આ જીવ ઉપર આવા અનંતા જીવોના ઉપકાર અનેક અવસ્થામાં કેવા કેવા હશે, અને જ્યારે એને પૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે એને આવા બધા ઉપકારી પ્રત્યે એટલો જ ભાવ છે. એવો ભાવ હોય એને, એટલે ગુરુ રહ્યા છદ્મસ્ત પણ. એવા આત્માઓ કદાચ સંસારમાં હજુ હશે તો પણ એને એના પ્રત્યેનો ભાવ વિનય કરે. ભગવાન સ્વરૂપ થયેલો આત્મા છદ્મસ્ત સ્વરૂપે કોઈએ એના ઉપર જે કાંઈ ઉપકાર કર્યો છે એનો વિનય ચૂકે નહીં, કેમ કે વિનય એ આંતરિક ગુણ છે આત્મા, અને તપ છે. તો એને કહ્યું છે આત્મસિદ્ધિની અંદર આટલી સરસ વાત મૂકી છે, અને વિનયપૂર્વક મેળવેલી વિદ્યા ઉદયરત્ન વિજયજી મહારાજ સાહેબે સજ્જાઈ આપી. રે જીવ માન ને કીજીએ, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહીં તો કેમ સંકિત પાવે રે, સંકિત વિન ચારિત્ર નહીં, ચારિત્ર વિન નહીં મુક્તિ રે, મુક્તિના સુખ છે શાશ્વતા તે કેમ લઈએ યુક્તિ રે. આની યુક્તિ શું છે? મુક્તિના સુખની વિનય. સાદી સજ્જાઈ છે પ્રતિક્રમણમાં બોલતા હોય વિનય, માન છોડ્યા વિના વિનય આવે. આ પાછી વાત આવીને ઉભી રહી ગઈ કે વિનય એટલે શું? તો માનનો વિરોધાર્થી ગુણ એ માનમાં સ્વચ્છંદ છે, અહમ છે, પોતાની નિજ પર્યાય વર્તતી પર્યાયનો એટલે વ્યક્તિત્વનું અભિમાન છે, અસ્તિત્વની જાણ નથી. અસ્તિત્વ ચિરંતન છે, શાશ્વત છે, સનાતન છે, દિવ્ય છે, ઇટ ઇઝ ડિવાઇન. અને જે પોતે ફિઝિકલ છે, જે નાશવંત છે, જે ક્ષણભંગુર છે, જે જન્મ્યું છે અને જે મૃત્યુ પામવાનું છે, જે ખીલ્યું છે, જે કર્માવાનું, એવું એનું વ્યક્તિત્વ એમાં જાગૃત. ખબરદાર કે મને કાંઈ કીધું છે તને એટલે કોને? તારા વ્યક્તિત્વ એની જાળવણી કરશે. અસ્તિત્વનું તો ભાન નથી, અસ્તિત્વ તરફ ક્યારે લક્ષ નથી. તો કે જે આવી વિદ્યા, આ વિનય વિનાની વિદ્યા, એ ફળદાયી થતી નથી. એટલે કહ્યું કે વિનય, હે જીવ, વિનય વિના વિદ્યા નહીં તો કેમ સંકિત, તું સંકિત કેવી રીતે મેળવીશ? તને સંકિત નહીં મળે, અને સંકિત વિના ચારિત્ર નહીં, ચારિત્ર વિના મુક્તિ નહીં, તો એ મુક્તિના સુખ શાશ્વત છે એ કેમ લેવાય? એની યુક્તિ તો તું જાણ, આ યુક્તિ છે, એ વિનય છે. એટલે છેલ્લી ગાથામાં કહે છે, માટે કોઈ પણ રીતે વિનય કદી ન છોડવો. વિનયનું સાર્વત્રિક અને સાર્વજનિક સ્વરૂપ બેસે છે પેલા અભ્યંતર. જો લોક વ્યવહારમાં કે લોકાચારમાં આપણે પાછા ચાલ્યા ગયા તો આપણને વિનય શબ્દ છૂટી જશે. વિનય કદી ન છોડવો. ગમે ત્યાં બેઠા છીએ, કોઈ પાસે જવાની જરૂર નથી, છતાં કોઈ જ્ઞાનીની અવજ્ઞા, કોઈ જ્ઞાનીની અને કોઈ આવા ગુણીજનની અવજ્ઞા શું કામ કરવી? તારે એ કે તને કે તું મારી પાસે નાળિયેર વધે, વધેરવું હોય તો વધે, ન વધેરવું હોય તો ન વધે, પણ બીજા વ્યવહાર કરવાનું તારે શું જરૂર છે? જો કોઈ પણ પ્રકારે વિનય કદી ન છોડવો. દેવકરણજી મુનિ હતા, એનામાં એક સરસ ગુણ હતો, લલુજી મહારાજે લખ્યું છે કે દેવકરણજી ભલે કૃપાળુ દેવની વાતને માનતા નહીં શરૂઆતમાં, પણ એને એક ગુણ એનો હતો કે સંકિતની કોઈ દી આસાધન ન કરવી. હવે મને ખબર નથી એને સંકિત હશે કે નહીં, માટે કોઈ દી આસાધન એમાં દ્રઢ હતા કે ભલે મને વાત બેસતી નથી અથવા હું સમજતો નથી, હું માનતો નથી, એ વાત જુદી છે, છતાં એ આ એક ભાવ અંદર રહેલો છે કે વિનય કદી ન છોડો, સંકિતની કોઈ દિવસ અવજ્ઞા ન થાય. અનંતનું મંદિર ક્યારે બંધાય? જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો. તો વિનય માર્ગની અંદર આ છે કે વિનય છોડવો નહીં, એટલે ક્યારેય જીવનમાં જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોની ક્યારેય કોઈ પણ પ્રકારે આસાધના કરવી નહીં. આ પુસ્તક છે, જ્ઞાનનું સાધન છે. જ્ઞાનાવર્ણીય કર્મ બંધાયા કેવી રીતે? તો વિનયના અભાવથી. અને જ્ઞાનાવર્ણીય કર્મ છૂટે કેવી રીતે? તો કે આ વિનય તપની આરાધનાથી. તારા બધા જ્ઞાનાવર્ણીય કર્મ છૂટી જશે. એટલે કહ્યું છે કે ઓછું ભણ્યો એનો વાંધો નહીં. પૂર્વીબેન, ઓછું ભણી શકે તોય વિનય દ્વારા કર્મોને ખપાય. કે ભાઈ, જ્ઞાનાવર્ણીય કર્મોને કારણે હું ભણી શકો નહીં, શાસ્ત્રો મને આવડ્યા નહીં, આ બધું નહીં, પણ બધા જ જ્ઞાનીઓનો વિનય કરવાનો ભાવ જીવનમાં જાગી ગયો અને એ તપમાં રહીને કોઈ દી છોડે નહીં, તો એને વગર ભણે, વગર શાસ્ત્રો વાંચીએ, જે એ ભણનારાને કદાચ ઉપલબ્ધ થાય કે ન થાય, પણ આને તો કેવો માર્ગ છે, એવો માર્ગ વિનય તણો રાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ. અનાદિનું અજ્ઞાન પ્રભુ છે, પણ જ્ઞાનીનો વિનય જો જાગૃત છે તો ઓલું તાળું તોડી નાખશે અને તને જ્ઞાનનું ફળ આપી દેશે. માટે ક્યારેય પણ જ્ઞાન, જ્ઞાનના સાધનો અને જ્ઞાની એનો ક્યાંય અસાતના, અવિનય, અવિવેક કરવા કોઈ પણ સંજોગોમાં ન કરે. બેસવું હોય તો બેસવું, સાંભળવું હોય તો સાંભળવું, વાંચવું હોય તો વાંચવું, ન વાંચવું હોય તો ન વાંચવું, પણ કોઈ પણ જ્ઞાનના ગ્રંથની વગર કારણે. તું સત્સંગમાં બેઠો છું અને શુદ્ધ બુદ્ધિથી એનું જે કાંઈ વિવરણ, ટીકા, સમજણ, ચર્ચા એ બધું કરે છે, એ સ્વાધ્યાયનો પ્રકાર છે. સ્વાધ્યાયમાં વાંચવું, પૂછવું, પરાવર્તના કરવી, ધર્મકથા કરવી, વિનિયોગ કરવો, એ તો પ્રકાર છે, પણ કાંઈ લેવા દેવા નથી. અને બેઠો બેઠો આ ગ્રંથામ ને આ ગ્રંથામ, આનું આ ને આનું આ, આ વિનય નથી. એ જ્ઞાનનો વ્યવહાર છે. તું શ્રદ્ધા કરવી હોય તો કર, નહીં તો એને સમજવાનો પ્રયત્ન કર. એટલે છેલ્લી ગાથા બહુ મહત્વની છે કે કોઈ પણ રીતે વિનય કદી ન છોડવો. વિનયવાન વ્યક્તિ ઓછું ભણી શકે તોય વિનય દ્વારા કર્મોને ખપાવી શકે છે. કર્મને ખપાવવામાં વિનય જોઈએ છે, પેલું ગ્રંથનું વાંચન નથી જોઈતું. વિનય ન હોય ને ગ્રંથનું વાંચન કરે તો કોઈ ફળશ્રુતિ ન મળે. અદ્ભુત વાત મૂકી છે કૃપાળુ દેવે પણ, એને મૂક્યું છે કે આ બધું. એટલે જ્યારે કંઈ પણ કરવું હોય તો પ્રાર્થના શું છે, સ્તુતિ શું છે, કાંઈ આપણે કરવું નથી તો પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. તો એમાં સમસ્ત જ્ઞાનીઓ, સમસ્ત દૈવી તત્વ એનો, કોઈ જ્ઞાનનો મંત્ર બોલીએ છીએ, એક પરમશ્રી પદનો જાપ કરીએ છીએ, કેટલા આત્માઓનો વિનય થાય જો કોઈ વિચાર્યું એક નમસ્કાર મંત્ર. હું એક નમસ્કાર મંત્ર કર્યો અને ઓહો નમો અરિહંતાણમ, તમામ અરિહંતોને કોઈ બાકી ન રાખ્યા ત્રણેય કાળના. આવો પોતે બોલીને એનું મહત્વ અંદર આપ્યું છે કે એસો પંચ નમકારો, આ પાંચને કરેલ નમસ્કાર શું કરે, સર્વ પાપ પ્રણાશનો, તમામ પાપ મારા નાશ કરે છે. આ નમસ્કાર પાપનો નાશ કરનાર છે, બીજું થાય કે ન થાય, ઓલા પ્રસન્ન થાય એની કાંઈ વાત કરી નથી. એ આત્માઓ પ્રસન્ન થાય કેમ કે આત્મા સંબંધી વાત નથી, તત્વ સંબંધી છે, પદ સંબંધી છે, દશા સંબંધી છે. સર્વ પાપ પ્રણાશનો, પણ એનું મહાત્મ્ય કેવું, અને પાપ કોના દૂર થાય, એના કે મારા, આ પંચ પરમેશ્વરના પાપ દૂર થાય. તારા નામ સ્મરણ જડતી, જન્મો ના જે બહુ બહુ કર્યા પાપ તે, એક પ્રભુ તારું નામ લીએ તો પણ જન્મો જન્મના પાપ, કારણ કે તારા નામની સાથે એ તત્વ જેટલા જગતમાં છે નામી અનામી એ સર્વને નથી, સર્વ તુજે રૂપ, મેં બધામાં તારું રૂપ જોયું નહીં, ભેદ કર્યો, પણ જેનામાં હોય એને મારો. ગીતામાં સરસ શ્લોક છે, સર્વ દેવો નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. તો ભગવાનને એકને નમસ્કાર કર, એથી તમામ દૈવી તત્વને નમસ્કાર તારા થાય છે. એવું આ દેશની ધરતી, એની સંસ્કૃતિ, એની પરંપરા અને એનો આ ધરોહર છે, આધ્યાત્મિક આ વારસો છે કે અહીંયા ક્યાંય ભેદ નથી. દર્શન અનેક છે, પંથ સંપ્રદાય અનેક છે. આપણે તો સમજ્યા વિના બોલાબોલ કરીએ, કેટલા સંપ્રદાયને, કેટલા પંથને આ તો છેદ વિછેદ થઈ ગયો છે. આ બધાની અંદર જાગૃતતા છે અને જ્યાં નથી એક મતમાં છે, ત્યાં કેવળ ધર્માંધતા સિવાય કાંઈ નથી, અસહિષ્ણુતા સિવાય કાંઈ નથી. અને અહીંયા તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માર્ગની આરાધના આત્મલક્ષ્ય કરે તો એનો વિરોધ કે નિષેધ. આ વિવિધતા છે, એ વિવિધતા છે, એ દૂષણ નથી, ભૂષણ છે. પોતાના મનનું સ્વાતંત્ર્ય, પ્રકૃતિ અનુસાર જીવ કર્મ કરે, આરાધના કરે. આ રીતે જો બધા આ ભાવ કરીએ તો વિનયવાન થવું, વિનયવાન થવું એટલે આવો માર્ગ વિનયનો છે, અદ્ભુત છે, વિતરાગ એ પરમાત્માએ રાખ્યો છે. પણ આ માર્ગનું રહસ્ય તો કોઈક વિરલા સમજે છે.